भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु बजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम् पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रदम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देव त्वं त्वं वंदे भक्तिकासतम। अनंत कोटि मांडना अधिपति सर्वावतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा सरदार मंदिर ने आंगणे उजवाई रहेला सत्संग शिबिर, आ शिबिर मां दिव्य स्वरूपे प्रगट रूपे विराजमान भगवान श्री हरिना सानिध्यमां उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मपरायण नियम निश्चय ने पक्षना दृढ़ बड़वाला धर्मकुळाश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो तथा सर्व मोक्षभागी जीवात्मा, सौप्रथम नूतन वर्षना सर्वे हरिभक्तो ने घना हृदयना जय स्वामीनारायण। वाला भक्तो नूतन वर्ष आरंभ थई चुक्यो छे, नूतन वर्ष नी अंदर कंईक नवी उर्मी नवी उत्साह नवा उमंग साथे अपने वर्षना आरंभ में दरेक कार्य ने मुहूर्त करता होइए छी। अपना दरेक ने एवी आशा छे, दरेक नो एवो विश्वास छे के जेनु मुहूर्त सारू थाय एनु कार्य ए हमेशा सफल थाय छे, निर्विघ्न पूर्ण थाय छे। એ ન્યાય એ સિદ્ધાંત રહે આપણા માટે આજનો દિવસ ખરેખર એક સુવર્ણ તકનો દિવસ કહેવાય, કારણ કે આજના દિવસે અર્થાત આ પ્રસંગોની અંદર, આ નવા દિવસોની અંદર જ્યારે આ પ્રસંગ આવ્યો છે ત્યારે આ પ્રસંગ આપણા માટે એક સુવર્ણની તક આપણને મળી એમ ગણી શકાય, કારણ કે આપણા નવા વર્ષના જે કાર્યો છે, કાર્યની અંદર આપણું પ્રથમ કાર્ય જે વચનામૃતની અંદર, શિક્ષાપત્રની અંદર, સત્સંગી જીવનની અંદર કે અન્ય કોઈ ગ્રંથોની અંદર ભગવાન હંમેશા બતાવતા આવ્યા છે કે આ જીવાત્માનું પહેલું લક્ષ્ય શું છે, તો જીવાત્માનું પહેલું કર્તવ્ય પોતાના આત્માનું કલ્યાણ, પોતાના કલ્યાણ અર્થેનું જે ભાતું એનું કાર્ય કરવું, આ જીવાત્માનું પહેલું કર્તવ્ય છે। કુટુંબ પરિવાર સમાજ આ બીજા નંબરે આવે છે, કારણ કે મહારાજના શબ્દો જો વિચારીએ તો મહારાજે એમ કીધું કે આપણે અનેક આ વિટમણાઓમાં તો અનેક ભાવ બગાડ્યા છે. આ બધી માયાજાળની અંદર અનેક જન્મો આપણે વિતાવ્યા છે, પણ આપણું ક્યાંય ઠેકાણું પડી શક્યું નથી. કોઈ આપણું સગું રહ્યું નથી બીજા જન્મમાં. કોઈ મિત્રો રહ્યા નથી, કોઈ નાતેદાર રહ્યા નથી. આ શરીરના સંબંધથી જે જીવાત્મા સાથે, જે જીવાત્માના યોગમાં આવે છે, એ શરીરના સગા સંબંધીઓ, શરીરના મિત્રે નાતેઓ, એ શરીરના હિતેશુઓ, એ માત્ર દેહ પર્યંત જ, આપણી દેહ સુધી આપણી સાથ સહકાર આપણો મળતો હોય છે. પણ જ્યારે અનંત માર્ગનો આપણે મુસાફરી કરવાની થાય, ત્યારે તો જીવાત્માના પોતાના કર્મ એની સાથે આવે છે. એટલા માટે શાસ્ત્રકારો અવારનવાર કહેતા આવ્યા છે કે જીવાત્માનું પહેલું કર્તવ્ય એના મોક્ષનું ભાતું એને સુરક્ષિત કરવું, અને આપણું પહેલું લક્ષ્યને આપણે હાંસલ કરવા આજના આ પ્રસંગની અંદર કંઈક નવું શીખવા, કંઈક નવું જાણવા, અને આપણા જે અંદર કંઈક કચાશ રહી ગઈ હોય, કોઈ આપણું અંગ કાચું રહી ગયું હોય તો એને સુધારવા આપણે સર્વે એકત્રિત થયા છીએ, અને આપણા એ બળને મજબૂત કરવાનો આ પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે મેં પહેલા વાત કરી કે સારા મુહૂર્તની અંદર કરેલી શરૂઆત એ હંમેશા સફળતા આપનારી છે. નવા દિવસોના મંગળ, આ જે મુહૂર્તો કહેવાય, આ મંગળ મુહૂર્તોની અંદર, સારા મુહૂર્તની અંદર આપણે ભક્તિનું, જ્ઞાનનું જે આપણું અંગ એને મજબૂત કરવાનો આ એક મંગળ પ્રારંભ કર્યો છે, તો ભગવાન ચોક્કસ આપણા જીવનની અંદર ઉત્તરોત્તર ઉન્નતિ કરાવશે, આપણું જ્ઞાન વધશે, આપણી ભક્તિ વધશે, અને ભગવાનના વધારે આપણે વાલા બનીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાલા ભક્તો, આપણે સૌ જાણીએ છીએ કે નવા વર્ષનો મહિમા એ બીજા માટે એક બીજી રીતે પણ જોવામાં આવે છે. અમે ગઈકાલે પણ આ વાત કરી હતી બગસરાની અંદર, જ્યાં શિબિર ચાલે છે ત્યાં પણ અમે આ વાત સંભાળી હતી કે માત્ર આપણા સંપ્રદાય કે આપણા દેશ કે આપણા પ્રદેશ ઉપર આપદાઓ બધી લાગુ પડતી નથી, પણ વાલા ભક્તો, પાછલા વર્ષોની અંદર જો દ્રષ્ટિ નાખીએ, સમગ્ર સૃષ્ટિની અંદર, સમગ્ર વિશ્વની અંદર, જ્યાં દરેક દેશોની અંદર તમે જુઓ તો આ ગત વર્ષોની અંદર જેટલી કુદરતી હોનારતો થઈ, જેટલા યુદ્ધ થયા, જેટલા ક્લેશ થયા, કેટલા આતંકના જે કાર્યો એ બધા થયા, અધર્મના કાર્યો થયા આ પાછલા વર્ષોની અંદર, આ સમગ્ર વિશ્વ ઉપર, સમગ્ર સમાજ ઉપર આ ગ્રહ દશાનો કોપ હતો. વાલા ભક્તો, આ જે કોપનો જે કાળ, શ્રીજી મહારાજે આ વાત હું એટલા માટે કરું છું વાલા ભક્તો, કે સૌ પ્રથમ તો આપણા મનની અંદર ક્યાંક ક્ષોભ રહી જતો હોય, ક્યાંક ઉચાટ રહેતો હોય, જો કે 99% મારા શ્રી રહેવા દીધો નથી, પણ છતાંય કોઈ મનમાં એક અજંપો રહેતો હોય, અશાંતિ જેવું રહેતું હોય, તો એના માટે વાલા ભક્તો વાત કરું છું કે આ ગત વર્ષોની અંદર સમગ્ર વિશ્વની અંદર યુદ્ધો થયા દેશોની વચ્ચે, ન થવાના એવા આ મનને ધ્રુજારી ઉત્પન્ન કરાવે એવા બધા કુકર્મો ને એવા ખરાબ કાર્યો, ના ખરાબ ફળ આપનારા કાર્યો બધા થયા. પણ વાલા ભક્તો એક આનંદની વાત છે, મહારાજ શ્રી ઘણી વખત વાત કરે કે જે ગયા છેલ્લા દિવસો જેને 28 તારીખ 16 તારીખ આવી રીતના તારીખો અમે આપતા ઘણી વખત કે આ તારીખ પછી સારું થશે બધું, બ્રાહ્મણો પાસે જયારે મુહૂર્તો જોડાવો ને ત્યારે એમ બધા કહેતા કે આ દિવસ સુધી જરાક સાચવવાનું છે પછી બધું સારું છે. તો મારે બધાને એટલું જ કહેવાનું કે હવે એ દિવસો જે હતા બધા પસાર થઈ ગયા છે, હવે સારા દિવસો છે. અને સારા દિવસ જયારે હોય, ભગવાનનું જયારે પ્રાગટ્ય થવાનું હતું ને વાલા ભક્તો, તે પહેલા એમ શાસ્ત્ર કહે છે કે અધર્મ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. ભગવાનનું જયારે પ્રાગટ્ય થવાનું હતું તે પહેલા અધર્મ જે છે, અનીતિ છે, દુરાચાર છે, એ પોતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. પોતાના થઈ થાય એટલા અસુરો કષ્ટ અને પીડા આપતા, પણ જેમ ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવવા માંડ્યો અને ભગવાનના પ્રાગટ્યનો કોઈ પણ અવતાર તમે લો, કૃષ્ણ અવતાર લો, રામા અવતાર લો, કે ભગવાન સ્વામિનારાયણ ખુદનું પ્રાગટ્ય તમે જુઓ, તો શાસ્ત્ર એમ કે જેમ ભગવાનનો જ્યારે પ્રાગટ્યનો સમય નજીક આવ્યો ત્યારે વાતાવરણમાં આપોઆપ એક શાંતિની લહેર ફેરાઈ છે, મનના ઉચાટો ઉદ્વેગો શાંત પામ્યા છે, વાયુ મંદ વહે છે અને સુગંધ એમાં રહેલી છે, વાતાવરણમાં પક્ષીઓ કલરવ કરતા હોય છે. આવું બધું દરેક અવતારોના પ્રાગટ્યની આગળ લખાયું, એટલે આ ખાલી લખાણું છે એમ નથી કહેતો વાલા ભક્તો, હકીકતમાં એવો અનુભવ થયો છે. હકીકતમાં ઋષિ મુનિઓને કે ભક્તોને અનુભવ થયો છે, અને એટલા માટે આ શાસ્ત્રોમાં અંકિત થયો છે, લખાણો છે, કહેવાની પાછળનો ભાવાર્થ. વાલા ભક્તો, આ બધા દિવસો જે કાળ જેની અંદર કંપે એવા જે કઠણ જે કાળ હતો, એ કઠણ કાળને શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યો, કયો ઉપાય બતાવ્યો, કે આવો કઠણ કાળ જ્યારે આવે ત્યારે ધૈર્યવાન પુરુષે ધીરજ રાખવી અને ભગવાનનો આશરો રાખવો, ભગવાનની ભક્તિ કરવી અને ભક્તિના બળ વડે આ કઠણ કાળને પસાર કરવો. આ શ્રીજી મહારાજનો બતાવેલો ઉપાય છે. અને વાલા ભક્તો, જાણે અજાણે હું આ વાત કરું છું, જરા વિચારજો એના ઉપર, જાણે અજાણે મને કમને હેતતી કે પરાણે લાડવા ખાઈને કે પછી દંડા ખાઈને પણ ભજન કર્યું બધાએ, જે માર્ગ ભગવાન સ્વામિનારાયણે આપણને બતાવ્યો છે એ જ માર્ગ મહારાજે આપણી પાસે કરાવડાવ્યો. અને ભગવાન જો આપણને આવી પ્રેરણા કરતા હોય, આપણને આવો ભક્તિનો યોગ આપતા હોય, તો વાલા ભક્તો, ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી આ કઠણ કાળ જે છે પસાર થઈ ગયો. ભગવાનની કૃપાથી આપણા મનની અંદર, વાલા ભક્તો, ખરેખર હું ઘણી વખત વિચારું છું, અમે સંતોને અમે બધા વાત કરતા હતા અમે રસ્તામાં, મેં કીધું કે ભક્તિ તો બધાએ કરીએ છે, આત્મશ્લાઘા નથી કે અહમ નથી, હો પહેલા ચોખવટ કરું, પોતાના વખાણ કરવાની વાત નથી કે અહમની વાત નથી, પણ એક વાતનો વાલા ભક્તો મનમાં સ્વાભિમાન જેને કહેવામાં આવે છે, એટલું ગૌરવ છે કે ભગવાનની ભક્તિ જેવી આપણે કરીને ભાગ્યે કોઈને આવો હાથ પેઢીમાં મોકો મળ્યો હશે. આ વખાણ કરવાના શબ્દો નથી વાલા ભક્તો, હું ઘણી વખત વિચારું છું કે જે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય વખતે કે ભગવાનના પ્રાગટ્ય વખતે ભગવાનની સામે જેટલું બળ અસુરો વાપર્યું છે એનાથી ઓછું કંઈક વાપર્યું હોય એવું મને દેખાતું નથી, પણ છતાંય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આપણા ઉપર ખરેખર આપણું છત્ર એવું મજબૂત છે કે આપણા મનની અંદર ભગવાન પ્રત્યેની ભાવનામાં રત્તી માત્ર પણ ક્ષોભ થયો નથી, ભગવાન પ્રત્યેની ભાવના રત્તી માત્ર ડગી નથી, ભગવાન નથી એવો મનમાં એક સંકલ્પ પણ થયો નથી. અને જે વિરોધીઓ છે ને, જે આટલું બધું એક તો આતતાઈનું કામ કરે છે, આટલો આતંકનું કામ કરે છે, પણ તોય કોર્ટોમાં એમને એમ કહેવું પડે છે કે સ્વામિનારાયણ તો શું લઈને આવ્યા હતા, આ તો બધું અમે ઊભું કર્યું છે. એને એમ કહેવું પડે છે કે આ શાસ્ત્રો, એની દલીલોમાં એને કહેવું પડે છે કે આ શાસ્ત્રોને, આ શિક્ષાપત્રી, દેશવિભાગનો લેખ, કે સત્સંગી જીવન, પહેલા એની અંદર પોલ ગોતવાનો પ્રયત્ન કર્યો. પહેલા બધા કહેતા ને કે મહારાજને શાસ્ત્ર આવડતું નથી એટલે પોલ મળી જશે, પણ મહારાજશ્રી સામે અડીખમ બેઠા હતા. આટલી પોલ કાઢવા દીધી નહીં કે વાયુ નીકળે એટલું પણ રહેવા દીધું નહીં. એટલે પછી શું દલીલ કરી એમના વકીલો, હું તમને વાલા ભક્તો કોર્ટના કાગળિયા બતાવીશ, ખોટું હોય સ્વામિનારાયણ ભગવાન સાક્ષી છે. એમના વકીલોએ એવી દલીલ કરી કે હવે તો આ બધા જે શાસ્ત્રો છે, આ શાસ્ત્રો તો પૌરાણિક દસ્તાવેજો છે, હવે તો આ પુરાણિક જૂનું થઈ ગયું બધું, આમાં સમાજ પરિવર્તન થાય તો આ બધું બદલવું પડે. કહેવાની પાછળનો ભાવાર્થ, વાલા ભક્તો, અહીંયા જ એમની હાર છે કે એમને શાસ્ત્રની અંદર જે અવળા અર્થ કર્યા છે એ એમની સ્વીકૃતિ છે. અમારા વકીલોએ એને તરત કીધું કે સાહેબ, આ એમની સ્વીકૃતિ છે, એમને આમાં પોલ મળી નથી, ને એમને કરેલું કાર્ય એ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ છે એવું જ્યારે સાબિત થાય છે ત્યારે એ પોતે હવે બહાના બનાવે છે કે આ ધર્મશાસ્ત્ર તો બદલવા પડે, નહીં તો આ દલીલનો સહારો લેવાની જરૂર નહોતી. આ દલીલનો સહારો લેવાની જરૂર નહોતી, પણ આ દલીલનો સહારો લેવો પડ્યો છે, કારણ કે એમને સ્વીકારવું પડે છે કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું છે, આ કાર્ય એ શાસ્ત્ર મર્યાદા વિરુદ્ધ કર્યું છે, સંપ્રદાયના સિદ્ધાંતો વિરુદ્ધ કરી રહ્યા છે. અને વાલા ભક્તો, એક વસ્તુ બહુ નિર્વિવાદ છે કે જો સ્વામિનારાયણ ભગવાન હોય અને તમને મને જો મહારાજે આ ધર્મશાસ્ત્રને પાળવાની આજ્ઞા કરી હોય તો મહારાજે શાસ્ત્રોને ક્યારેય ખોટા પડવા દે નહીં, અને આપણે જે સમજ્યા છીએ અને આપણે જે પકડ્યું છે એને ભગવાન કોઈ દિવસ ખોટું પડવા દે નહીં. પણ સાથે સાથે એક વાત નિર્વિવાદ છે, આ જે બધી ઘટનાઓ ઘટે છે એની પાછળ ભગવાનની કંઈક દિવ્ય ઈચ્છા રહેલી છે, કંઈક સારા સંકેતો રહેલા છે, કંઈક સારું પરિણામ લાવવું છે. અને આ મંથન થાય, આ મંથન થાય તો કંઈક પરિણામ નીકળે, તો જ આજે બધા રસાતળની અંદર, સમુદ્રની અંદર જે બધા સિદ્ધિઓ જે બધી કહેવાય, એ બધી જે ક્ષમાઈ ગઈ છે, અંદર છુપાઈ ગઈ છે, એને જો એમાંથી બહાર લાવી હશે તો એના માટે મંથન કરવું પડશે. અને આ મંથન કરવાને માટે ખાલી દેવતાઓથી કામ થવાનું નથી, એટલે અસુરોને સામે લાવવા પડશે. અસુરો કે મોઢા જોઈએ છે, મહારાજે થોડું મોઢું પકડાયું થોડું વખત કે રાખો મોઢું. પણ એક વસ્તુ વાલા ભક્તો નિર્વિવાદ છે કે અમૃત કુંભ નીકળશે તો કોના ભાગે આવશે, હે? બસ તો મોઢું ખોલીને રાહ જોઈને બેસજો. ટૂંક સમયમાં જ, બહુ લાંબુ હવે જાજુ નથી. વાલા ભક્તો, મહારાજના સ્વામી હમણાં એક વાત કરી વચનામૃતની અંદર, બળીરાજાનું દ્રષ્ટાંત આપીને, બહુ ઉત્તમ દ્રષ્ટાંત છે આ સમજણ માટેનું. શ્રીજી મહારાજે લખ્યું વચનામૃતની અંદર, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત હોય, અતિ ભક્તિ કરતો હોય, અને એને જો સિદ્ધિ પ્રાપ્ત થાય તો એ સિદ્ધિ એને આડે આવે કે ન આવે? શ્રીજી મહારાજ એનો ઉત્તર આપે છે કે પહેલી વાત તો એ જે સિદ્ધિ મળે છે એ સિદ્ધિ એ ભગવાનની કૃપાથી મળે છે. ભક્તિ કર્યું છે અને ભક્તિનું ફળ જે છે એના ફળરૂપી એ ભગવાનની કૃપાથી એને સિદ્ધિ મળતી હોય છે. હવે સિદ્ધિ શા માટે મળે છે એનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે એ સિદ્ધિ એ ભક્તની પરીક્ષા કરવા માટે ભગવાન આપે છે. વાલા ભક્તો, ભગવાન બે પ્રકારની પરીક્ષા કરે છે, કાં તો સિદ્ધિ આપીને પરીક્ષા કરે અને કાં તો દુઃખ આપીને પરીક્ષા કરે છે. આમ સમાન રસ્તો જતો હોય તો સમાન રસ્તે ચાલવું સહેલું છે, પણ ઢાળ ચડવો હોય ને ત્યારે પરિશ્રમ પડે, ત્યારે ખરી કસોટી થાય કે આ પગમાં તાકાત કેટલી છે. વાલા ભક્તો, શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ સમજાવે કે ભગવાનની જ્યારે ભક્તોની ભગવાન કસોટી કરવા બેસે ત્યારે ભગવાન એ ભક્તને ઘણી વખત સિદ્ધિ આપતા હોય છે, અને સિદ્ધિ ના મળવાથી એ માણસ બહેકી જાય તો સમજી લેવાનું અભક્ત છે, એ મોક્ષ મુમુક્ષુ નથી, એ મોક્ષ ભાગી નથી, મોક્ષને લાયક નથી. અને જો એ જીવાત્મા દુઃખ પડે અને જો ડગી જાય તો પણ સમજી લેવાનું કે આ મુમુક્ષુ એ મોક્ષનો આશી નથી, એને મોક્ષની ખપ નથી, માત્ર સ્વાર્થ અને સુખ મેળવવા સંપ્રદાયમાં કે ધર્મને આશ્રય આવ્યો છે કે ભગવાનને આશ્રય આવ્યો છે, તો ભગવાન એનું પણ રૂડું કરતા, એના વશમાં નથી વર્તતા. આ ભક્તિ કરેલી એ બીજ બનીને પડી રહે, એ કોઈ કાળે જ્યારે ઉદય થાય ત્યારે મહારાજે જેમ વચનામૃતમાં કીધું કે ફરી તમને આવો યોગ આપે, આવો સત્સંગ ઓળખાવે, આવો ભગવાનના તમને મેળાપ થાય, આવો ધર્મ ઓળખાય, પણ ત્યારે પણ આ તો કરવું પડે, ત્યાં સુધી મોક્ષ મળતો નથી. એટલે મહારાજે એવું સુંદર વાત કરીને એમાં લખ્યું કે જેટલા વધારે દુઃખ આવે, એ ભગવાનના શબ્દો છે વાલા ભક્તો, હો કે જેટલું વધારે કષ્ટ આપે એમ માનજો કે આ વધારે અમારી પરીક્ષા કરે છે, અને એમાં જેટલા તમે દ્રઢતાથી પાર ઉતરશો એટલા ભગવાન તમારે વધારે વશ થશે, એમ વાલા ભક્તો આપણે માનવું, આપણે એ કરી રહ્યા છીએ. કોઈ આત્મશ્લાઘા કે અહમની વાત નથી, પણ એટલું આજે અમને ગૌરવ છે, અમને ગૌરવ છે અમારા સંતો ઉપર, અમારા હરિભક્તો ઉપર, કે આટલા આટલા પ્રલોભનો ભય, આટલું આટલું એના ઉપર દરેક પ્રકારના બધા રસ્તા આપના અજમાવવામાં આવ્યા, પણ ભગવાનનો એક માર્ગ, સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની દ્રઢતા, એમાં રંચ માત્ર પણ ફેર પડવા દીધો નથી, એ ખરેખર ધન્યવાદ છે. અને આ ફેર જિંદગીમાં કોઈ દાડો પડે નહીં, ભગવાનમાં જીવાત્મા કોઈ દિવસ દોષ પડે નહીં, કારણ કે જીવાત્માની એક અવળી છે, અવળે એવી છે કે એને જ્યારે પોતાને ગમતું ન થાય ને એટલે પછી દોષ જુએ. હું મારા જીવનનું જ એક દ્રષ્ટાંત આપું, નિખાલસ ભાવે મારો સત્સંગ પરિવાર છે, મારે કંઈ છુપાવવાની જરૂર નથી. હમણાં આ કોર્ટના બધા કેસ ચાલતા હતા અને કોર્ટની અંદર અમે રોજ, શ્રીજી મહારાજે લખ્યું ને નિત્ય મંદિર પ્રત્યે જવું, તે દેવ મંદિરે સ્ટે હતો, અમે ન્યાય મંદિર જતા હતા, પણ અમે અમારા ધર્મને છોક્યા નથી, અમે મંદિર જતા, ન્યાય મંદિર જતા હતા, અમારી સાથે હરિભક્તો પણ હતા. વચનામૃત ઉપર સામે વિરોધીઓએ વચનામૃત 5 મૂક્યા, ટાંક્યા. હવે કેસને તો કઈ લાગે વળગે એવું છે નહીં, પણ છતાં એક પોતાની છાપ બસ બેસાડવા એને ટાંક્યા. એટલે અમે બીજે દિવસે જતા હતા ત્યારે મેં સામાન્ય રીતે દોષ ભાવે પરઠીને નહીં, પણ સહેજ ભાવે એમ મને એમ થયું કે હું કંઈક કહું, તો મહારાજશ્રી બેઠા હતા, મહારાજશ્રીને મેં કીધું, બાપુજી આ વચનામૃતમાં શ્રીજી મહારાજે આ થોડુંક દ્વિઅર્થી જે ભાષા વાપરી છે ને, આ બધું એનો આ લોકો ફાયદો લે છે, આ વિમુખો હોય કે આવા અંદરના રહેલા બંડો હોય, આ બધા વચનામૃતમાં જ્યાં દ્વિઅર્થી ભાષા છે ને, શબ્દના બે અર્થ નીકળે, અથવા તો કંઈક એનો કહેવાનો ભાવાર્થ બીજો હોય પણ સમજાય કંઈક જુદું, એટલે આવા જે વચનામૃતો લખ્યા ને આમાં મહારાજે જરા કંઈક બરોબર કર્યું નથી, અને મહારાજ મારા ઉપર બરાબર ધક્યા. વાલા ભક્તો, મેં રાજકોટની સભામાં પહેલા કીધું હતું, આપણે એક વખત જ્યારે સભા કરી હતી, ભાઈ આ ધર્મકુણ છે ને અગ્નિ છે, હવે એ સિદ્ધાંત બધાને લાગુ પડે, મારા ઉપર એ લાગુ પડે, એને દૂરથી શેકાય, હાથ નખાય નહીં, અને મને કમોતી ઉજી કે હું એમની સામે બોલ્યો. હરિભક્તો હતા બધા, મહારાજશ્રીએ પહેલાં તો મારા ઉપર ખીજાણા, અને ખીજાણા પછી મને એમ કીધું કે જો લાલજી મહારાજ, જો તમારી સમજણ આવી હોય તો તમારે મારે સંબંધ નહીં રહે, તમને જો સ્વામિનારાયણ ભગવાનના કરેલા કાર્યમાં જો દોષ દેખાતો હોય તો તમારે મારે સંબંધ નહીં રહે, એટલું યાદ રાખજો, એટલે હું ગભરાણો, મેં કીધું કંઈક ભૂલ થઈ ગઈ. મારો કઈ એવો વિચાર નહોતો, ઈરાદો નહોતો, પણ વાલા ભક્તો કહેવાની પાછળનો ભાવાર્થ કે આજે જો આવી શંકા કુશંકા કરવાની જો એક બીજ રહેશે તો કાલે વૃક્ષ થતા વાર નહીં લાગે અને પોષણ આપનારાય મળી રહેશે. અને મહારાજશ્રીએ ઈચ્છે છે કે આ સંપ્રદાયની અંદર ચાહે અમે હોઈએ, પરિવાર હોય કે ચાહે ત્યાગી હોય કે ચાહે ગૃહસ્થ હોય, પણ આના મનની અંદર ભગવાનની આજ્ઞાને શીર્ષ એની અંદર શીર્ષાટે એને માનવાની અને પાળવાની, એની અંદર શંકા રહિત રહેવાની જે એક સમજણ હોવી જોઈએ, એની અંદર આટલું પણ બીજ શંકાનું ન રહે એને દૂર કરવા મહારાજશ્રીને. મહારાજશ્રી અમને આ શબ્દ કીધા એટલે મેં કાન પકડ્યા. મેં કહ્યું બાપુજી મારે એવો કહેવાનો અર્થ નહોતો. મને કે આજે તમે આવો શબ્દ બોલો. વાસ્તવમાં તો શ્રીજી મહારાજે જે એમનો પોતાનો અભિપ્રાય છે એ અભિપ્રાયને સ્પષ્ટપણે સમજાવીને દ્રષ્ટાંત સાથે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે. આ તો જીવની મૂર્ખતા છે કે એમાં સ્વાર્થ ગોતે છે. કારણ કે શ્રીજી મહારાજે જે વચનામૃત કીધા, જ્યાં મહિમાના વચનામૃત કીધા, ત્યાં જોડે લક્ષણે બતાવ્યા. જ્યાં મહારાજે નિયમના વચનામૃત કીધા તો નિયમ કેમ દ્રઢ થાય એના ઉપાયો બતાવ્યા. જ્યાં શ્રીજી મહારાજે ઉપાસનાના વચનામૃતો કીધા તો સર્વોપરી ઉપાસનાની ભાવના શું કહેવાય એના સિદ્ધાંતો બતાવ્યા. શ્રીજી મહારાજે ખામી ક્યાં રાખી છે? જ્યાં જેવા વચનામૃત કીધા ત્યાં એની સાથે ને સાથે એના પૂર્ણતા એને પરિપૂર્ણ કરે એવા એના સિદ્ધાંતો, એના ઉદ્દેશો, એમના અભિપ્રાયો, એમના વિચારો મહારાજે ઠૂંસી ઠૂંસીને એની અંદર સ્પષ્ટ શબ્દે શબ્દે અને તેજાબની જેમ ચોખ્ખું કરી નાખે એવા શબ્દોથી મહારાજે વચનામૃતને સફર કર્યું છે. પણ આ તો આપણી અવળી છે, અડધું વાંચવું છે. થાળીમાં ભાણાની અંદર દરેક પ્રકારની વાનગીઓ પડી છે, પણ પહેલો હાથ ક્યાં જાય? ભાવતું હોય ને, જેને જે રૂચિ હોય. અમે બેઠા હોઈએ તો મારે વિચાર કરવો પડે દૂરથી જ. કહેવાની પાછળનો ભાવાર્થ કે જેને જે રૂચિ હોય એમ આપણે વચનામૃતમાં, શાસ્ત્રોમાં, ભગવાનની આજ્ઞાઓમાં આપણી જે રૂચિ, આપણો ભાવ, આપણું આપણે એને ગોતતા થયા ને બાકીને પડતું મૂકતા ગયા ને, આ વિટમણાઓ એની છે, આ મુશ્કેલીઓ એની આવે છે. જો સર્વ રીતે સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો કે ખરેખર આપણી જાતને અમે તો ધન્ય માનીએ છીએ કે આવા ગુરુનો આશરો મળ્યો છે, આવા ગુરુનું શિરછત્ર મળ્યું છે અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એવા ઈષ્ટદેવ ભગવાન મળ્યા છે. આ જન્મનો બેડો પાર થઈ ગયો છે, આની અંદર કોઈ ખામી રહી નથી. કેવળ એટલું ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આ ધોરી માર્ગમાંથી કોઈ અમને ધક્કો મારી નેઠે ન ઉતાર દે. એટલે અમારી પડખે બે સુરક્ષિત હનુમાનજી મહારાજના દૂતો રાખજો, કે જે ધર્મ હનુમાનજી મહારાજને અમારા કુળદેવ છે તેની પાસે જ રક્ષણ આપવાનું કામ કોણું? હે, હનુમાનજી મહારાજનું ને. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આની અંદર આ જે સત્સંગની લીલી વાડી છે, આ વાડીની અંદર કોઈ ધક્કામુક્કી કરનાર ન બેસે, અવ્યવસ્થા ન કરે, અને સત્સંગના માર્ગમાં જે આ બધા બેઠા છે ગેરકાયદેસર રીતે એને વહેલી તકે આગાહ કરે, અને જે કાયદેસરના સત્સંગીઓ છે, કાયદેસરના સંતો છે અને કાયદેસરના આચાર્ય મહારાજશ્રી છે, એનો આપણને આશરો કાયમ મળે કાયદેસરના ભગવાન ભજવા માટે અને કાયદેસર રીતે ભજવા માટે. કાયદો જ છે હવે તો. કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો, નવા વર્ષના આનંદના વાતાવરણની અંદર સિદ્ધાંતની વાતો આપણે સમજ્યા. ભગવાનની ભક્તિ એ આપણા માટે શ્રેષ્ઠ છે. સિદ્ધાંતને સમજવો, સિદ્ધાંતને માનવો એ આપણા માટે સાધન છે એનું. અને ભગવાનનો રાજીપો, આ ગત વર્ષની અંદર જે બધું હતું ડોળું પાણી એ વધારે ડળખડે કાઢી નાખ્યું છે, નીકળી ગયું છે. નવું પાણી ચોખ્ખું ભરાય એટલે પીવાના કામમાં આવે, આપણી તરસ છુપાય. વાલા ભક્તો, વધારે સમય અત્યારે નથી લેતો, રાત્રિની સભામાં પણ વધારે વિશેષ લાભ બધાને આપશો. ત્યાં સુધી દરેક હરિભક્તો ભગવાનનું ખૂબ સ્મરણ કરે. ભગવાન નવા વર્ષમાં દરેકને, કારણ કે હમણાં તો જ્યાં ગયા ને અમે લગભગ 7-8-10 ગામડા ફરીને આવ્યા અહીંયા આવતા પહેલા, તો જ્યાં ગયા ત્યાં એક જ આનંદના સમાચાર, મોસમ સારી છે, જ્યાં જાઓ ત્યાં એક જ આનંદના સમાચાર, મોસમ મારા સારી છે, સભામાં વાસે નહીં. મેં કીધું એ ધૂન કરી છે ને એટલે મોસમ સારી છે. એટલે જો આ મોસમને કાયમ સારી રાખવી હોય તો પાછું આને આગું મૂકશો નહીં, આનો આશરો રાખશો. ભગવાનને પ્રાર્થના કરીએ કે બારે મહિના અને આ જીવન મોસમ સારી રહે. શા માટે? સુખ ભોગવવાની માટે નહીં હો, પણ નિશ્ચિંત થઈને ભગવાનનું ભજન. કારણ કે જો સારો મોસમ ગઈ હોય, ખાવા પીવા પૂરતું મળી રહ્યું હોય, તો આપણી ચિંતા ઓછી હોય, ચિંતા ઓછી હોય ભગવાનને ભજી શકાય. એ ભગવાન ભજવા માટે ભગવાનને પ્રાર્થના કરું, દરેકની મોસમ કાયમ સારી રાખે. નવા વર્ષના ફરી બધાને મંગળ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.